એકત્રા જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું અમારા આજના આ વિચાર વિમર્શમાં સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે દુનિયાને જોવાની આપણી આખી રીત બદલી શકે છે.
હા, ચોક્કસ. પુસ્તક છે વાસ્તવિક વિશ્વનો એટલાસ, નવો ભૌગોલિક દ્રષ્ટિકોણ. લેખકો છે ડેનિયલ ડોર્લિંગ, માર્ક ન્યુમેન અને અન્ના બારફોર્ડ. અને આ તમે કહ્યું એમ કોઈ સામાન્ય એટલાસ નથી જ, બિલકુલ અનોખું ચિત્રણ છે દુનિયાનું.
અને અત્યારના સમયમાં આ પુસ્તક આટલું બધું મહત્વનું કેમ છે? મતલબ આપણે મોટાભાગે જે દુનિયાના નકશા જોતા હોઈએ છીએ, ખાસ કરીને પેલો સ્કૂલમાં વપરાતો મર્કેટર પ્રોજેક્શન વાળો,
હા એ જ,
એ તો જમીનના વિસ્તાર પર જ વધારે ધ્યાન આપે છે. એનાથી તકલીફ એ થાય છે કે અમુક દેશો, ખાસ કરીને ધ્રુવો પાસેના, એ વાસ્તવિકતા કરતાં ઘણા મોટા દેખાય. એટલે દુનિયાના કદ વિશે, પ્રમાણ વિશે એક ખોટી છાપ ઊઢી થાય છે એમને.
બરાબર કહ્યું. એ પરંપરાગત નકશા જાણે જમીનના માલિકી હક્કો બતાવતા હોય એવું લાગે, લોકોની વાસ્તવિકતા નહીં. પણ આ પુસ્તક કાર્ટોગ્રામ્સ નામની એકદમ અલગ ટેકનિક વાપરે છે.
કાર્ટોગ્રામ્સ એ શું છે?
એમાં એવું છે કે દેશનો આકાર એના ભૌગોલિક વિસ્તારથી નક્કી નથી થતો, પણ પેલું માનવીય પરિબળો, જેમ કે વસ્તી કેટલી છે, આવક શું છે, આરોગ્ય કેવું છે, લોકો સંસાધનો કેટલા વાપરે છે, એના આધારે નક્કી થાય.
ઓહ, એટલે દુનિયાનો નકશો માણસોના આધારે દોરાયો છે, જમીનના ટુકડા પર નહીં.
બરાબર.
અને આનાથી તો પેલી વૈશ્વિક અસમાનતા અને બીજા ઘણા મુદ્દાઓ એટલી સ્પષ્ટ રીતે સામે આવતા હશે જે કદાચ ખાલી આંકડા વાંચવાથી ન સમજાય.
બિલકુલ. અને આ સમજ આપણા બધા માટે, ભલે ને આપણે ગુજરાતમાં હોઈએ કે ભારતમાં, ખૂબ જ અગત્યની છે. કારણ કે આપણે બધા આ જ દુનિયાના નાગરિકો છીએ, ખરું ને?
સાચી વાત. તો આટલો અનોખો દ્રષ્ટિકોણ જેમણે આપ્યો એમના વિશે થોડું જાણીએ. આ પુસ્તક તો ત્રણ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતોના વિચારોનું મિલન છે એમ લાગે છે.
હા, બરાબર. એમાં મુખ્ય નામ છે ડેનિયલ ડોર્લિંગ. એ બ્રિટનના છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સામાજિક ભૂગોળશાસ્ત્રી. એમની ખાસિયત શું છે કે એ સામાજિક અસમાનતાનો અભ્યાસ કરે છે અને જટિલ આંકડાઓને, મતલબ ડેટાને, વિઝ્યુઅલી રજૂ કરે છે.
એટલે ચિત્રો દ્વારા, નકશા દ્વારા.
હા, એટલે એમનું યોગદાન પુસ્તકને પેલી સામાજિક વિશ્લેષણની ઊંડાઈ આપે છે.
એમની સાથે છે માર્ક ન્યુમેન. એ તો ભૌતિક શાસ્ત્રી છે અને જટિલ સિસ્ટમ્સ એટલે કે કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ પર રિસર્ચ કરે છે યુનિવર્સિટી ઓફ મિશિગનમાં.
અને એમનો રોલ બહુ જ મહત્વનો છે. આ કાર્ટોગ્રામ બનાવવા માટે જે ગણિત જોઈએ, જે કોમ્પ્યુટર એલ્ગોરિધમ્સ જોઈએ,
હા,
એ વિકસાવવામાં એમનો મોટો ફાળો છે. એમના લીધે જ આ નકશા ખાલી જોવા માટે સુંદર નથી, પણ વૈજ્ઞાનિક રીતે એકદમ સચોટ પણ છે.
સમજાયું. અને ત્રીજા કોણ છે?
ત્રીજા છે અન્ના બારફોર્ડ. એ પણ સામાજિક ભૂગોળશાસ્ત્રી છે અને એમનું ધ્યાન વૈશ્વિક વિકાસના મુદ્દા ઉપર છે, ખાસ કરીને શ્રમ, સ્થળાંતર અને એની લોકો પર શું અસર થાય છે એના પર સંશોધન કરે છે. એમનું યોગદાન એ છે કે આ બધા આંકડા અને નકશા પાછળ જે માણસો છે, એમની વાર્તાઓ, એમની વાસ્તવિકતાઓ, એ ક્યાંક ખોવાઈ ન જાય.
વાહ. તો આ ત્રણેયની કુશળતા ભેગી થઈ ડોર્લિંગની સામાજિક દ્રષ્ટિ, ન્યુમેનની ગણિતની ચોકસાઈ અને બારફોર્ડની પેલી માનવીય સંવેદનશીલતા, આનાથી પુસ્તક કંઈક અલગ જ બન્યું હશે.
ખરેખર એ માત્ર ડેટાનો સંગ્રહ નથી, આ તો આંકડાઓ દ્વારા કહેવાતી વાર્તા છે. દુનિયા કેવી છે એ નહીં, પણ દુનિયા કોના માટે કેવી છે એ બતાવવાનો પ્રયાસ છે.
તો ચાલો પુસ્તકના મુખ્ય વિચાર પર થોડા વધુ ઊંડા ઉતરીએ. જેમ આપણે વાત કરી, આ પુસ્તક પરંપરાગત જમીન આધારિત નકશાઓને પડકારે છે. એ કહે છે કે ખાલી જમીન જોવાથી દુનિયાની પૂરી સમજ ન મળે.
અને એનો જવાબ આપે છે કાર્ટોગ્રામથી. ફરી યાદ કરાવી દઉં, આ એવા નકશા છે જ્યાં દેશોનો આકાર શેના આધારે બદલાય છે? એમની વસ્તી, એમની જીડીપી.
જીડીપી એટલે દેશની કુલ આર્થિક પ્રવૃત્તિનું માપ.
બરાબર.
હા, બરાબર. કુલ ઘરેલું ઉત્પાદન.
પછી આરોગ્યના આંકડા, સંસાધનોનો વપરાશ, આવા બધા માપદંડોના આધારે.
અને આનાથી જે ચિત્ર સામે આવે છે એ તો ક્યારેક એકદમ ચોંકાવનારું હશે. દાખલા તરીકે વસ્તીના આધારે નકશો જોઈએ તો.
તો એશિયા, ખાસ કરીને ચીન અને ભારત, નકશા પર એકદમ વિશાળ દેખાય છે, જાણે દુનિયાનો મોટો ભાગ આ બે દેશો જ રોકી રહ્યા હોય.
ઓહો,
અને બીજી બાજુ રશિયા અને કેનેડા જેવા ભૌગોલિક રીતે પ્રચંડ મોટા દેશો સાવ સંકોચાઈને પાતળી પટ્ટી જેવા લાગે. અને આ જ રીતે જો આર્થિક ઉત્પાદન એટલે કે જીડીપીના આધારે નકશો જોઈએ તો ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ એકદમ ફૂલીને મોટા થઈ જાય, જ્યારે આફ્રિકા ખંડ એ લગભગ દેખાય જ નહીં એટલો સંકોચાઈ જાય.
બાપરે, આ તો એકદમ સ્પષ્ટ બતાવે છે કે દુનિયાની આર્થિક રમતનું મેદાન કેટલું અસમાન છે. મતલબ ભૌગોલિક વિસ્તાર નહીં પણ પૈસા જ નક્કી કરે છે કે કોનો વિસ્તાર કેટલો મોટો છે.
બરાબર.
તો શું આ પુસ્તક ખાલી આંકડાશાસ્ત્રીઓ કે ભૂગોળના પ્રોફેસરો માટે છે?
ના ના, બિલકુલ નહીં. લેખકોનો હેતુ બહુ સ્પષ્ટ છે. આ જે જટિલ વૈશ્વિક ડેટા છે ને, એને નીતિ ઘડનારાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આપણા જેવા સામાન્ય નાગરિકો બધા માટે સહેલો અને સમજાય એવો બનાવવો.
એટલે ખાલી માહિતી આપવી એટલું જ નહીં?
ના, એનાથી આગળ આપણી વિચારવાની રીત બદલવાનો પ્રયાસ છે. આપણને વૈશ્વિક મુદ્દાઓ તરફ વધુ વાસ્તવિક અને કદાચ વધુ સહાનુભૂતિથી જોતા શીખવવાનો પ્રયાસ છે.
એ પેલો સવાલ પૂછે છે કે જો નકશા જમીનને બદલે માણસોની વાસ્તવિકતા બતાવતા હોત તો આપણી દુનિયાની કલ્પના કેવી હોત? વિચારવા જેવો સવાલ છે. પુસ્તકની ગોઠવણ પણ તમે કીધું એમ રસપ્રદ છે. પરંપરાગત પ્રકરણો નથી પણ વિષય પ્રમાણે વિભાગો છે. દરેક વિભાગ એક ચોક્કસ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એને લગતા કાર્ટોગ્રામ અને વિશ્લેષણ રજૂ કરે છે, એમ ને?
હા, બરાબર.
તો ચાલો આપણે પણ કેટલાક મુખ્ય વિભાગોમાં થોડું ડોક્યું કરીએ. શરૂઆત કરીએ સૌથી મૂળભૂત પરિબળથી, વસ્તી.
વસ્તીના નકશા તો ખરેખર આંખ ખોલી નાખેવા છે. કુલ વસ્તીનો નકશો જોઈએ તો જેમ તમે હમણાં કહ્યું, ચીન અને ભારત એ નકશા પર છવાયેલા છે. પૃથ્વીની કુલ વસ્તીનો ત્રીજા ભાગથી વધુ હિસ્સો તો ખાલી આ બે દેશોમાં જ છે. અને નકશો એ હકીકતને સીધી આપણી સામે મૂકી દે છે.
અને એની સામે રશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા જમીનમાં વિશાળ દેશો કેવા નાના લાગે છે. પેલી વર્ગખંડની સરખામણી યાદ આવી ગઈ, જાણે વિદ્યાર્થીની સાઈઝ નહીં પણ એના ઘરમાં કેટલા લોકો છે એના આધારે બેઠક મળી હોય.
બરાબર. આ તરત જ યાદ અપાવે છે કે દુનિયા એટલે લોકો, ખાલી જમીનના ટુકડા નહીં.
સાચી વાત.
એટલું જ નહીં, વસ્તી વૃદ્ધિ અને ઘટાડાનો નકશો પણ રસપ્રદ છે. એ ભવિષ્યની ઝલક આપે છે. આફ્રિકા ખંડ આ નકશા પર મોટો દેખાય છે. કેમ? કારણ કે ત્યાં યુવા વસ્તી વધુ છે, જન્મદર ઊંચો છે, એટલે ભવિષ્યમાં વસ્તી વધવાની શક્યતા છે.
અને યુરોપ અને જાપાન
એ સંકોચાયેલા દેખાય છે. ત્યાં વસ્તી વૃદ્ધ થઈ રહી છે, જન્મદર નીચો છે.
આ તો ભવિષ્યના સંસાધનો, અર્થતંત્ર અને સમાજ પર કેવી અસર કરશે એ વિચારવા જેવું છે. અને પેલો સ્થળાંતરનો નકશો, એ પણ મહત્વનો હશે ને?
હા, ખૂબ જ. એ બતાવે છે કે લોકો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે. લેટિન અમેરિકા, દક્ષિણ એશિયા, આફ્રિકા આ વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં બહાર જતા દેખાય અને ક્યાં વસી રહ્યા છે. ઉત્તર અમેરિકા, પશ્ચિમ યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં. આ જે વૈશ્વિક પ્રવાહો છે, જે ઘણીવાર ખાલી આંકડા બનીને રહી જાય છે, એ નકશા પર જીવંત થઈ ઉઠે છે. તો આપણે જોયું કે દુનિયામાં લોકો ક્યાં અને કેટલા છે. પણ શું જ્યાં વધુ લોકો છે ત્યાં વધુ સંપત્તિ પણ છે? ચાલો હવે એ જોઈએ. દુનિયાની આર્થિક તસવીર કેવી છે, સંપત્તિ અને ગરીબીના નકશા જોઈએ. આ વિભાગ કદાચ સૌથી વધુ અસમાનતા બતાવે છે.
શરૂઆત કરીએ જીડીપીના નકશાથી. કુલ ઘરેલું ઉત્પાદન
શું દેખાય છે એમાં? અહીં ચિત્ર સાવ અલગ છે. ઉત્તર અમેરિકા, પશ્ચિમ યુરોપ અને જાપાન જેવા પૂર્વ એશિયાઈ દેશો નકશા પર ખૂબ મોટા દેખાય છે, જાણે ફૂલી ગયા હોય. આ સ્પષ્ટ બતાવે છે કે દુનિયાની મોટાભાગની આર્થિક તાકાત ક્યાં છે. આ દેશો જ વૈશ્વિક અર્થતંત્ર ચલાવે છે એમ કહી શકાય.
અને એની સામે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા, ભૌગોલિક રીતે તો ઘણા મોટા દેશો છે ત્યાં,
પણ આર્થિક નકશા પર સાવ નાના દેખાય, સંકોચાઈ એવા. આ દ્રશ્ય ખરેખર વિચારવા મજબૂર કરે છે. વૈશ્વિક સંપત્તિનું વિતરણ કેટલું બધું અસમાન છે. શું આ એ જ દુનિયા છે જે આપણે વસ્તીના નકશામાં જોઈ હતી? સવાલ થાય.
બરાબર. પણ આ તો સિક્કાની એક બાજુ થઈ, બીજી બાજુ ગરીબી.
હા, જો આપણે એવા લોકોની સંખ્યાના આધારે નકશો બનાવીએ જે રોજના લગભગ 150 રૂપિયા એટલે કે આશરે $2 કરતાં પણ ઓછી આવકમાં જીવે છે, તો
ચિત્ર લગભગ 180 ડિગ્રી ફરી જાય છે. જે દેશો જીડીપીના નકશા પર નાના દેખાતા હતા, જેમ કે ભારત, ચીન, આફ્રિકાના ઘણા દેશો,
હા,
તે ગરીબીના નકશા પર વિશાળ બની જાય છે. આ બતાવે છે કે દુનિયાની મોટાભાગની અત્યંત ગરીબ વસ્તી આ વિસ્તારોમાં રહે છે.
આ બે નકશા જીડીપી અને ગરીબીને સાથે મૂકીને જુઓ તો વૈશ્વિક અસમાનતાનું જે ભયાનક અને સ્પષ્ટ ચિત્ર સામે આવે છે તે કદાચ લાખો શબ્દો પણ ના કહી શકે. આપણને પૂછવા મજબૂર કરે છે કે આવું કેમ છે, શું કારણો છે આના.
અને આ જે આર્થિક અસમાનતા છે એની સીધી અસર લોકોના આરોગ્ય અને સુખાકારી પર પડતી જ હોય છે. પુસ્તકનો આ વિભાગ એ જ બતાવે છે. દાખલા તરીકે સરેરાશ આયુષ્યનો નકશો લઈએ.
અહીં પણ એ જ વાર્તા, સ્પષ્ટ તફાવત. જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો જ્યાં લોકો સરેરાશ લાંબુ અને તંદુરસ્ત જીવે છે એ નકશા પર મોટા દેખાય છે.
અને સબ સહારન આફ્રિકા,
ત્યાંના ઘણા દેશો જ્યાં સરેરાશ આયુષ્ય ઘણું ઓછું છે એ એટલા સંકોચાઈ જાય છે કે લગભગ દેખાય પણ નહીં. આ ખાલી આંકડા નથી, આ જીવન અને મૃત્યુ વચ્ચેની વૈશ્વિક અસમાનતાનું ચિત્ર છે.
અને બાળ મૃત્યુદરનો નકશો, એ તો કદાચ સૌથી વધુ દુઃખદ લાગે. આફ્રિકા અને દક્ષિણ એશિયાના દેશો આ નકશા પર ભયાવહ રીતે મોટા દેખાય છે.
હા, કારણ સ્પષ્ટ છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના જે મૃત્યુ થાય છે જેમાંથી મોટાભાગના યોગ્ય સારવાર, પોષણ, સ્વચ્છ પાણી આ બધું મળે તો અટકાવી શકાય એમ છે, પણ એનો બહુ મોટો હિસ્સો આ વિસ્તારોમાં થાય છે.
આ મુદ્દો તો સીધો આપણા દેશ સાથે, ભારતમાં જાહેર આરોગ્ય અને પોષણની જે સ્થિતિ છે એની સાથે જોડાયેલો છે.
બિલકુલ, જ્યારે આપણે આવા નકશા જોઈએ છીએ ત્યારે સમજાય છે કે રાષ્ટ્રીય સ્તરે, રાજ્ય સ્તરે, સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓ સુધારવાની કેટલી જરૂર છે અને ક્યાં વધારે ધ્યાન આપવું જોઈએ.
પુસ્તક અમુક ચોક્કસ રોગોના ફેલાવા વિશે પણ વાત કરે છે.
હા, દાખલા તરીકે એચઆઈવી એઇડ્સના પ્રસારનો નકશો. કેટલાક દક્ષિણ આફ્રિકી દેશો આ નકશા પર એટલા મોટા દેખાય છે કે એ રોગચાળાની ગંભીરતા અને એનું ભૌગોલિક કેન્દ્રીકરણ એકદમ સ્પષ્ટ થઈ જાય છે.
છેલ્લે આપણે સંસાધનોના વપરાશ અને તેની પર્યાવરણીય અસરવાળા વિભાગ પર આવીએ.
આજકાલ જે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણની ચિંતાઓ છે એના સંદર્ભમાં નકશા બહુ જ મહત્વના છે. દાખલા તરીકે તેલના વપરાશનો નકશો લઈએ.
એમાં શું દેખાય છે? ફરી પાછા પેલા વિકસિત દેશો જ મોટા દેખાતા હશે.
હા, બરાબર. ઉત્તર અમેરિકા, યુરોપ, પૂર્વ એશિયાના ઔદ્યોગિક દેશો ફૂલેલા દેખાય છે, કારણ કે એ લોકો દુનિયામાં સૌથી વધુ તેલ વાપરે છે. પણ જો આપણે તેલના ભંડારનો નકશો જોઈએ તો ચિત્ર બદલાઈ જાય.
અચ્છા, ત્યાં કોણ મોટું દેખાય?
ત્યાં મધ્ય પૂર્વના દેશો છવાયેલા દેખાય છે.
ઓ, એટલે ઉત્પાદક અને ઉપભોક્તા અલગ અલગ છે.
બરાબર. આ બે નકશા વચ્ચેનો તફાવત, ઉત્પાદક અને ઉપભોક્તા વચ્ચેનો સંબંધ અને વૈશ્વિક અર્થતંત્રની જે એકબીજા પરની નિર્ભરતા છે એ સ્પષ્ટ કરે છે. એ જ રીતે કાર્બન ઉત્સર્જનનો નકશો પણ ઘણું બધું કહી જાય છે.
હા, એ તો અત્યારે બહુ જ ચર્ચામાં છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો જે દેશો ઔદ્યોગિક ક્રાંતિમાં આગળ હતા, જેમ કે અમેરિકા, યુરોપના દેશો, તેઓ ઐતિહાસિક અને અત્યારના કાર્બન ઉત્સર્જનના નકશા પર વિશાળ દેખાય છે. આ ક્લાઇમેટ ચેન્જના એમની મોટી જવાબદારી બતાવે છે.
અને બીજી બાજુ
ઘણા વિકાસશીલ દેશો જે ક્લાઇમેટ ચેન્જની સૌથી ખરાબ અસરો ભોગવી રહ્યા છે અથવા ભવિષ્યમાં ભોગવશે તેઓ આ નકશા પર પ્રમાણમાં નાના દેખાય છે. આ દ્રશ્ય ક્લાઇમેટ જસ્ટિસ એટલે કે પર્યાવરણીય ન્યાયની ચર્ચા માટે બહુ જ મહત્વનું છે. ક્લાઇમેટ જસ્ટિસ શું કહે છે? કે ભાઈ, પ્રદૂષણ ફેલાવવાની જવાબદારી અને એની અસર ભોગવવાની જવાબદારી સરખી રીતે વહેંચાયેલી નથી. આ નકશા એ અન્યાયને સ્પષ્ટ બતાવે છે. કોણ કારણભૂત છે અને કોણ ભોગવી રહ્યું છે એની વચ્ચેનો જે ભૌગોલિક તફાવત છે તે. તો આ બધા અલગ અલગ નકશા જોયા, એમનું વિશ્લેષણ સમજ્યા, એમાંથી મુખ્ય સંદેશા શું તારવી શકીએ? પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો મારા મતે એ છે કે આપણે દુનિયાને જે રીતે જોઈએ છીએ એ જ આપણી સમજને ઘડે છે.
એટલે કે પરંપરાગત નકશા જે જમીનને જ મહત્વ આપે છે એક ચોક્કસ પ્રકારની વાસ્તવિકતા બતાવે છે જે ઘણીવાર કદાચ પેલા વસાહતી ભૂતકાળથી પ્રભાવિત હોય છે.
બરાબર. જ્યારે કાર્ટોગ્રામ શું કરે છે? એ માનવ કેન્દ્રિત દૃષ્ટિકોણ આપીને આપણી સમજને વધારે છે, વિસ્તૃત કરે છે. દાખલા તરીકે વિચારો કે જ્યારે આપણે ભારતને એની વિશાળ વસ્તીના સાચા પ્રમાણમાં જોઈએ છીએ ત્યારે દુનિયાના મંચ પર એના મહત્વ અને એની જવાબદારી વિશે આપણી ધારણા બદલાય છે કે નહીં.
હા, એ તો છે. બીજો મુખ્ય સંદેશ કયો?
વૈશ્વિક અસમાનતાનું એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી વિઝ્યુઅલાઇઝેશન. સંપત્તિ, આરોગ્ય, તકો, આ બધામાં જે જબરદસ્ત તફાવત છે એ આ નકશાઓ દ્વારા ખાલી આંકડા નથી રહેતા, પણ એક દ્રશ્ય વાસ્તવિકતા બની જાય છે.
અને કદાચ આપણને વિચારતા કરી મૂકે છે કે શું ગરીબીને આ રીતે ભૌગોલિક રીતે કેન્દ્રિત થયેલી જોઈને આપણે વૈશ્વિક મદદ કે સામાજિક ન્યાય વિશે વધુ ગંભીરતાથી વિચારવું જોઈએ.
ચોક્કસ. ત્રીજી થીમ પર્યાવરણીય ન્યાયની છે, જેની આપણે હમણાં જ વાત કરી. નકશા બતાવે છે કે વપરાશ કોણ કરે છે અને પરિણામ કોણ ભોગવે છે, એમાં ભૌગોલિક તફાવત છે.
અને આ મુદ્દો તો આપણા માટે ગુજરાત અને ભારતમાં, જ્યાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવાનો મોટો પડકાર છે, ત્યાં ખૂબ જ લાગુ પડે છે. આપણે આપણા વિકાસ મોડેલની વૈશ્વિક અસર વિશે વિચારવું પડે.
અને ચોથો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગે છે તે એ છે કે ડેટા વિઝ્યુઅલાઇઝેશન, એટલે કે માહિતીને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવી, એ લોકશાહીનું એક સાધન બની શકે છે.
એ કેવી રીતે?
જુઓ, કાર્ટોગ્રામ જેવી ટેકનિક શું કરે છે, એ જટિલ માહિતીને ખાલી નિષ્ણાતોની દુનિયામાંથી બહાર લાવે છે અને સામાન્ય નાગરિકો માટે પણ સમજવી સહેલી બનાવે છે. આજના જમાનામાં જ્યાં ચારે બાજુ માહિતીનો ભરાવો છે, ત્યાં ડેટાને સમજવાની અને એનું વિશ્લેષણ કરવાની ક્ષમતા આપણને નાગરિક તરીકે વધુ સશક્ત બનાવે છે.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે મનમાં રહી જાય અને આપણને વિચારવા પર મજબૂર કરે. ચાલો એવા કેટલાક નોંધપાત્ર વિચારો કે કથનો પર નજર કરીએ.
એક બહુ મૂળભૂત વાત પુસ્તકની શરૂઆતમાં જ કહેવાય છે, જેનો સાર એમ છે કે દરેક નકશો કંઈક ને કંઈક સત્ય છુપાવે છે, પણ કેટલાક નકશા બીજા કરતાં ઘણું વધારે છુપાવે છે.
હમ,
આ યાદ અપાવે છે કે નકશા ક્યારેય 100% સત્ય નથી હોતા. એ હંમેશા કોઈના દ્રષ્ટિકોણથી બનાવાયેલી રજૂઆત હોય છે. પરંપરાગત નકશા જમીનને પ્રાધાન્ય આપીને માણસોની વાસ્તવિકતાને બાજુ પર મૂકી દે છે, એ પણ એક રીતે સત્ય છુપાવવા બરાબર જ છે ને?
બરાબર. બીજો એક સચોટ વિચાર છે, જ્યારે તમે દુનિયાને જમીનના વિસ્તાર પ્રમાણે જુઓ છો, ત્યારે તમે તેને ભૂતકાળની સત્તા અને સામ્રાજ્યવાદની નજરે જુઓ છો. જ્યારે તમે તેને વસ્તી પ્રમાણે જુઓ છો, ત્યારે તમે તેને વર્તમાનના જીવંત માનવ અનુભવ પ્રમાણે જુઓ છો.
આ તો સીધો જ પરંપરાગત નકશા પાછળની વિચારધારા પર સવાલ ઉઠાવે છે અને માનવ અનુભવને કેન્દ્રમાં લાવવાની વાત કરે છે.
અને ત્રીજો વિચાર, જે મને લાગે છે કે થોડી આશા પણ આપે છે, અસમાનતાનો જે ભૂગોળ આપણે જોઈએ છીએ તે કુદરતી કે અનિવાર્ય નથી.
હા,
તે માનવીય નિર્ણયો અને વ્યવસ્થાઓ દ્વારા રચાયો છે અને એટલે જ તેને અલગ નિર્ણયો અને વધુ સારી વ્યવસ્થાઓ દ્વારા બદલી પણ શકાય છે.
બહુ સરસ વાત. આ વિચાર આપણને ખાલી જોતા રહેવાને બદલે પરિવર્તન લાવવામાં ભાગીદાર બનવાની શક્યતા તરફ દોરે છે. એ કહે છે કે અત્યારે જે છે એ કાયમ માટે નથી, બદલાવ શક્ય છે. તો હવે સવાલ એ થાય કે આ બધા ઊંડા વિચારો અને અનોખા નકશાઓનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? શું આ ખાલી એક બૌદ્ધિક કસરત જેવું છે? મને લાગે છે કે ના, એની વ્યવહારિક ઉપયોગીતા ઘણી છે.
શિક્ષણમાં તો આ અમૂલ્ય સાબિત થઈ શકે. ભૂગોળ, સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર આવા વિષયો ભણાવવા માટે જો કાર્ટોગ્રામનો ઉપયોગ થાય તો વિષય કેટલો રસપ્રદ અને યાદગાર બની જાય. વિદ્યાર્થીઓ વૈશ્વિક મુદ્દાઓને ખાલી આંકડા તરીકે નહીં, પણ એક દ્રશ્ય વાસ્તવિકતા તરીકે જોઈ શકે.
બરાબર. અને નીતિ ઘડનારાઓ માટે, સરકારી સંસ્થાઓ માટે, એનજીઓ માટે, એમના માટે પણ આ એક શક્તિશાળી સાધન બની શકે. ક્યાં સંસાધનો ફાળવવા, કયા વિસ્તારોને વધારે મદદની જરૂર છે?
હા, દાખલા તરીકે વસ્તીના આધારે આરોગ્યની જરૂરિયાતોનો નકશો બનાવાય તો આરોગ્ય સેવાઓનું આયોજન વધુ અસરકારક રીતે થઈ શકે. એ જરૂરિયાતોનું વધુ સાચું ચિત્ર આપે.
બરાબર.
અને આપણા જેવા સામાન્ય નાગરિકો માટે શું ફાયદો? મને લાગે છે કે આ પુસ્તક આપણને દુનિયાનો વધુ સાચો માનસિક નકશો બનાવવામાં મદદ કરે છે. જ્યારે આપણે સમાચાર વાંચીએ કે ટીવી જોઈએ, ત્યારે આ દ્રષ્ટિકોણ આપણને ઘટનાઓને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે. એક વૈશ્વિક નાગરિક તરીકે આપણી સમજ અને કદાચ સહાનુભૂતિ પણ વિકસાવી શકે છે.
ચોક્કસ. અને જેમ કે પેલો સંસાધનોના વપરાશનો નકશો જોયા પછી કદાચ આપણે આપણી પોતાની ખરીદીની આદતો વિશે, આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ તે ક્યાંથી આવે છે એના વિશે, એટલે કે વૈશ્વિક સપ્લાય ચેઇન અથવા આપણી મુસાફરીની પર્યાવરણીય અસર વિશે થોડું વધારે વિચારીએ.
હા, એ આપણા રોજિંદા જીવનને વૈશ્વિક સંદર્ભ સાથે જોડવામાં મદદ કરે છે. આ બધી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ છે તે છે પેલો સંપત્તિ અને ગરીબીના નકશા વચ્ચેનો તીવ્ર વિરોધાભાસ. જાણે એક જ પૃથ્વી પર બે અલગ દુનિયા વસ્તી હોય એવું લાગે છે. અને બીજું, વસ્તીની દ્રષ્ટિએ જે દેશો આટલા મોટા દેખાય છે એ આર્થિક નકશા પર કેવા સંકોચાઈ જાય છે એ પણ બહુ વિચારવા જેવું છે.
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે ડેટાને ખાલી આંકડામાંથી દ્રશ્ય સ્વરૂપમાં ફેરવવાથી એની અસરકારકતા અનેક ગણી વધી જાય છે. જે વાત કદાચ લાંબો લેખ કે રિપોર્ટ વાંચીને ના સમજાય તે કાર્ટોગ્રામ એક ક્ષણમાં અને ભાવનાત્મક સ્તરે સમજાવી શકે છે. અને એ આપણને શીખવે છે કે ડેટા ક્યારેય સંપૂર્ણપણે ન્યુટ્રલ કે તટસ્થ નથી હોતો. એને કઈ રીતે રજૂ કરવામાં આવે છે એ પણ એટલું જ મહત્વનું છે, અને એના પર સવાલ ઉઠાવવો જરૂરી છે.
અને અંતે એક સવાલ જે આ પુસ્તક આપણને પૂછે છે અને જે કદાચ આપણી સાથે રહી જશે. આપણે દુનિયાને જે રીતે જોઈએ છીએ તે બદલવાથી શું આપણે ખરેખર દુનિયાને બદલવાની દિશામાં પહેલું પગલું ભરી શકીએ?
મને લાગે છે કે કદાચ હા, કારણ કે આપણી દ્રષ્ટિ આપણી સમજને આકાર આપે છે, અને આપણી સમજ આપણી ક્રિયાઓને, જો આપણે દુનિયાની વાસ્તવિકતાઓને, એની અસમાનતાઓને, એના પડકારોને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ તો કદાચ આપણે વધુ જાણકાર, વધુ સહાનુભૂતિપૂર્ણ અને આખરે વધુ જવાબદાર નાગરિક બની શકીએ.
અને એ જ કદાચ બદલાવની શરૂઆત હોય.
બરાબર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણે દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.